आचार्य जिन शासनों ने पितरा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
समंत भद्राचार्य रचित रत्नकरंडक श्रावक आचार ऊपर डॉक्टर हरिभाई ना प्रवचनों श्लोक 40 ऊपर प्रवचन।
रत्नकरण श्रावक आचार से एनी अंदर 40मो श्लोक से पूर्त बात एक सम्यक दर्शन अधिकार चाले छे अने ए अधिकार नी अंदर ए अहिया सम्यक दर्शन नु फल बतावे छे। आपणे त्या सामान्य जैन दर्शन नी अंदर एक प्रणालिका ए पण छे के पहेला एनु स्वरूप बताऊं पछी एनु फल बताऊं, केम के जो फल बतावामां ना आवे तो कोईने थाय के आटलू बधुं हुं करूं एनो लाभ मने शुं, तो એ ફળનો લાભ શું છે, પણ હંમેશા જે કઈ ક્રિયા છે તે ક્રિયાનો શું આપણે લાભ થાય, એટલે ક્રિયા બે પ્રકારની હોય છે, એ તો વિતરાગ ક્રિયા એટલે કે શુદ્ધ ક્રિયા અને એક અશુદ્ધ ક્રિયા એટલે કે શુભ કે અશુભ ક્રિયા, શુભ ને અશુભ બંને અશુદ્ધમાં જાય છે અને વિતરાગ ક્રિયા એ શુદ્ધ ક્રિયા છે, આ બે ભેદ છે। તો અહીંયા સમ્યક દર્શનની ક્રિયા એટલે સમ્યક દર્શનની જે ક્રિયા છે એ તો વિતરાગ ક્રિયા છે, એટલે વિતરાગ ભાવ જેટલો છે એટલું સમ્યક દર્શન છે। કૃપાળુદેવને કોઈ પૂછ્યું કે સમ્યક દર્શન એટલે શું, તો કહે છે વિતરાગતા, વિતરાગતા તે સમ્યક દર્શન છે। તો આમ સરળ વાત કરી, આત્માનો અનુભવ તે સમ્યક દર્શન, આત્માનું જ્ઞાન તે સમ્યક દર્શન, અહીંયા ક્રિયા અપેક્ષાએ વાત કરી કે જેટલો વિતરાગ ભાવ એટલું સમ્યક દર્શન। સમ્યક દર્શન એની બહુ વિગત નહીં કરું, તો સમ્યક દર્શન એટલે વિતરાગ ક્રિયા છે, જેટલો અંશ વિતરાગતાનો પ્રગટે એટલું આપણે સમ્યક દર્શન છે। તો અહીંયા એ જે વિતરાગ ભાવ છે એ વિતરાગ ભાવથી આપણને શું લાભ થાય, હવે અહીંયા 5-6 ગાથાની અંદર એના લાભનું વર્ણન કર્યું, તમે બે વાત કરી, એક વિતરાગ ભાવ ની સાથે જ સરાગ ભાવ રહે છે, સમ્યક દર્શન ચોથે ગુણ સ્થાને કે સમ્યક દર્શન પ્રગટ થતા પૂર્ણ વિતરાગતા થતી નથી, અંશે વિતરાગતા રહે છે, એટલે સમ્યક દ્રષ્ટિને સાથે શુભ ભાવ પણ હોય છે, તો એ શુભ ભાવ જે હોય તો એ શુભ ભાવનું ફળ શું, તો કે દેવેન્દ્ર ચક્રવર્તી આદિ ની પ્રાપ્તિ, એટલે કે દેવભવની પ્રાપ્તિ થાય, ચક્રવર્તી તીર્થંકર પદ, એ બધી શુભ ક્રિયાનું ફળ છે। હવે અહીંયા આ 40મી ગાથાની અંદર શુદ્ધ ક્રિયાનું એટલે વિતરાગ ક્રિયાનું સમ્યક દર્શન છે, એ વિતરાગ ક્રિયા છે, સમ્યક દર્શન છે શુભ કે અશુભ કોઈ ક્રિયા નથી। તો એ અહીંયા કહે છે કે વિતરાગ ક્રિયા જે છે એ સમ્યક દર્શન નું ફળ શું, તો અહીં કહે છે કે સમ્યક દર્શન થી મોક્ષ ની પ્રાપ્તિ થાય, શુદ્ધ ક્રિયાની વાત બતાવી, તો કે સમ્યક દર્શન થી મોક્ષ ની પ્રાપ્તિ થાય, એટલે અહીં 40 ગાથામાં કહે છે શિવમ અજરમ અજન્મ અક્ષય અવ્યાબાધમ વિશોક ભયશંકમ કાષ્ટાગત સુખ વિદ્યા વિભવ વિમલમ ભજંતિ દર્શન શરણા, જે સમ્યક દર્શન જેમનું શરણ છે એવા જીવો, એટલે કે જેને સમ્યક દર્શન જ માત્ર, સમ્યક દર્શન થતા માત્ર આત્માનું શરણ રહે છે, બાકી કોઈનું શરણ રહેતું નથી. વ્યવહારથી એને ચાર શરણ રહે, અરિહંતા શરણ, સિદ્ધા શરણ, સાહુ શરણ, કેવડી પન્નો તો ધમ્મો શરણ. પણ સમ્યક દ્રષ્ટિને હવે બે શરણા થઈ ગયા. જે મુમુક્ષુ છે અને જેને સમ્યક દર્શન પ્રાપ્ત નથી થયું એને એક શરણ છે. કયું એક શરણ છે? ના, મિથ્યા દ્રષ્ટિ છે, સમ્યક દર્શન નથી થયું તો એને અરહંતા શરણમ, સિદ્ધા શરણમ, સાહુ શરણમ, કેવડી પન્ન. પણ જે સમ્યક દર્શન થતા એને હવે શરણ બે થયા. એક તો પોતાના આત્મા, એ સાચું શરણ, સાચું શરણ છે, એ પોતાનો આત્મા છે. આ તો વ્યવહાર શરણ છે. પણ એ બંને વાતો જ્ઞાનીને એકી સાથે હોય છે. ત્યારે પોતાના સ્વરૂપની અંદર એકાગ્ર ન થઈ શકે, પોતાના સ્વરૂપમાં સ્થિર ન થઈ શકે, તે વખતે જ્ઞાનીને શુભ ક્રિયા પ્રધાન પડે, અશુભ ક્રિયા અલ્પ, એ ગુણસ્થાનની અપેક્ષા છે. ચોથે ગુણસ્થાને કે અશુભ ક્રિયા થોડી વધારે, પાંચમે ગુણસ્થાને કે એનાથી થોડી ઓછી, અને છઠ્ઠે સાતમે ગુણસ્થાને કે મની અવસ્થામાં તો અશુભ ક્રિયા છે જ નહીં, છતાં મનથી આદિ હોય, પણ અતિ અલ્પ, એ કંઈ ગણવામાં આવતી નથી. તો અહીંયા શુદ્ધ ક્રિયા એની વાત કરી છે. તો શું કહ્યું એને? શું એનું ફળ? સમ્યક દર્શન નું ફળ શું? કે સમ્યક દર્શન થયું એને મોક્ષ થશે, થશે, થશે અને થશે. જેમ કે બીજ ઉગે, બીજ થઈ તો પછી પૂનમ થશે, થશે, થશે અને થશે. પછી કે બીજ પ્રતિ હંમેશા શુદ્ધિ વધતી જાય છે. એમ ગુણસ્થાનની પરિપાટીની અંદર જેમ 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 આપણી શુદ્ધિ વધતી જાય છે તેમ તેમ ગુણસ્થાન વધતું જાય છે. એટલે ચતુર્થ ગુણસ્થાન એ કે થી ધર્મની શરૂઆત થાય છે. એના પહેલા ધર્મની કોઈ શરૂઆત છે નહીં, ધર્મ છે જ નહીં એની પહેલા. જે છે ધર્મ નથી એટલે શુદ્ધ ધર્મ નથી, પણ વ્યવહાર ધર્મ નથી એમ નહીં. એટલે વ્યવહાર ધર્મ તો છે, પણ જેને વ્યવહાર ધર્મ છે પણ સાચો ધર્મ જે છે એ સાચો ધર્મ નથી. સાચા ધર્મની શરૂઆત એટલે કે અહીંથી શરૂઆત થાય છે. અહીંથી ધર્મ શું છે એ સાચું સમજાય છે. એની પહેલા બરાબર સાચું સમજાતું નથી, કેમ કે એ ભૂમિકામાં આવે, એ ભાવમાં આવે ત્યારે એને ખબર પડે છે કે ધર્મ શું છે. ધર્મ ની વ્યાખ્યા શાસ્ત્ર અનેક કરી છે, પણ એમાં શું કહ્યું? ધારે તેથી ધર્મ, જે પોતાના સ્વરૂપમાં ધારી રાખે તે ધર્મ છે. પોતાના સ્વરૂપથી જીવ જે અત્યારે ચ્યુત થયો છે એટલે કે દૂર ગયો છે, એ સ્વરૂપમાં ફરી આવે એને ભગવાને ધર્મ કહ્યો છે. અને એને વિશેષતાથી કહી કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર તે ધર્મ છે. પછી દશણમ દશ ધર્મ છે, અને દશ લક્ષણા ધર્મ કયો છે. અને કોઈ ઠેકાણે કહ્યું હોય કે દયા મૂળ ધર્મ છે, જૈન દર્શન દયા મૂળ છે. ત્યાં દયાનો અર્થ શું કરવાનો? દયા એટલે પારકી દયાની વાત નથી, પોતાની દયા પાડવાની વાત છે. અનંતકાળથી આ જીવે પારકી દયા ઘણી પાડી, પણ પોતાને ભૂલીને દયા પાડી છે. પોતાની દયા પાડી નથી એટલે કૃપાળુદેવે કહ્યું કે પડ પડ ભયંકર ભાવ મરણે કાહો રાચી રહો, એટલે કે પોતાની દયા ન કરી એટલે પડ 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 પોતાનો ઘાત કર્યો. એને આપણે હિંસાનું જયારે સ્વરૂપ બતાવ્યું, આચાર્ય અમૃતચંદ્રાચાર્ય હિંસાનું સ્વરૂપ બતાવ્યું છે, તેમાં લખ્યું છે કે વૃત્તિનું ઉત્થાન તે હિંસા છે, કોઈ પણ વિચાર આવે તે આત્માની હિંસા છે. વૃત્તિનું ઉત્થાન પુરુષાર્થ સિદ્ધિ ઉપાય આચાર્ય અમૃતચંદ્રા દેવનું. હા, એની અંદર આ વાત કહી છે, અને ચૌદમો શ્લોક છે, આ વાત કહી છે કે હિંસા શું છે. કે વૃત્તિનું ઉત્થાન તે હિંસા છે, કોઈ પણ પ્રકારનો વિચાર તે હિંસા છે આત્માની. પછી એ શુભો કે અશુભો? કેમ કે સ્વરૂપની બહાર ગયો, સ્વરૂપમાં કોઈ વિકલ્પ નથી. એટલે કૃપાળુ દેવ થવું, વિકલ્પ રહિત થવું તે ભગવાનનો માર્ગ છે. શું કૃપાળુ દેવનું એક વાક્ય છે કે વિકલ્પ રહિત થવું તે ભગવાન મહાવીરનો માર્ગ છે. તો ભગવાન મહાવીરનો માર્ગ, ભગવાન મહાવીરનો માર્ગ કેવો છે? વિકલ્પ રહિત થવાનો. આપણું લક્ષ્ય શું છે? વિકલ્પ સહિત. એટલે આ છોકરા બોકરા આની બધી વાતનું ત્યાં ક્યાંય ઠેકાણું જ નથી, એ તો ક્યાંય બધા છેટા પડ્યા છે. એ તો વાત જ જવા દો, છોકરા આ તેને હરા કરું, રાખું કરું, આમ કરું, હારું કરું, એ તો બધી વાત જ રહી, ક્યાંય દૂર. એ તો અધર્મ છે, અશુભ છે. અહીં તો શુભને ધર્મ નથી કીધો, અહીં તો શુભ વાતને ધર્મ નથી કહ્યો. એટલે કે આ તો સાચા ધર્મની વાત છે. પછી પાછી શુભ એટલે અશુભ છોડી, શુભ છોડીને અશુભ કરવું એવું કઈ પરુપણા જ્ઞાનીની હોય નહીં. પણ વસ્તુ તો જેમ હોય એમ જ કહેવામાં આવે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પાર, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમય. આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં થાય, થશે કાળ ભવિષ્યમાં. માર્ગ ભેદ ને કાળ ત્રણે કાળ એક જ માર્ગ છે, સનાતન માર્ગ ચાલ્યો આવે છે. અને વર્તમાનની અંદર પણ મહાવીર ક્ષેત્રની અંદર આ માર્ગ ચાલે છે. અને મહાવીર ક્ષેત્રમાં તો એક જ માર્ગ છે, બીજો માર્ગ છે જ નહીં. એટલે અનંત કાળથી અનંત ચોવીસી થઈ ગઈ. જૈન દર્શનની અપેક્ષા એ અનંત ચોવીસી થઈ ગઈ. અને અનંત અંત ચોવીસમાં માર્ગ તો એક જ છે, માર્ગ બે હોય નહી, ત્રણ કાળ. પછી વ્યવહારની અંદર થોડી વાતોની ભિન્નતા વ્યવહારમાં આવે. વ્યવહારમાં એટલે ધર્મની શરૂઆત થતા ચીખી બાહ્ય ક્રિયાઓ આપણે શુભ કરવી પડે. એની અંદર એમ કે ભગવાન પાસનો લોકો ભાઈ ચાર મહાવ્રત હતા, ભગવાન મહાવીરમાં પાંચ હતા, ભાઈ ચારના જ પાંચ થયા હોય, એમાં કઈ ઓછું થયું હોય નહી. અગર તો સામયિકની ક્રિયા આપણે કઈ બાહ્ય ક્રિયા કે દરિયાપુરી સંપ્રદાય તો અમુક પ્રકારના સ્થાનકવાસીઓ હોય, સ્થાનકવાસીઓ બધા ભેદ પાછા. દરિયાપુરી સંપ્રદાયના હોય તો છ કોટી આઠ કોટી એની ઉપરાંત ના, એમાં હોય કે ખામણા બોલે તો, ખામણા બોલે તો આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં છે તો પહેલાથી એનું સ્વરૂપ માનીને બધી વાર કે ત્યાં લોકો ટૂંકામાં પતાવ્યું. હવે મારવાડની અંદર તો આપણું સ્થાનકવાસી હોય તો એનું જ પ્રતિક્રમણ કે સામેકમાં થોડોક ફેર. પણ મૂળ તત્વમાં ક્યાંય ફેર ન હોય આવી વિધિઓ. હવે બધા ગુજરાતીમાં કઈ ભગવાન મહાવીરે કઈ ગુજરાતીમાં સામે કોઈ રચી હશે, ભગવાન મહાવીર પછી કોઈ ગૌતમ ગ્રંથ કેમ, તે ભાષા ક્યાં ગુજરાતી હતી? અને આપણે સામેકમાં તો અડધું પડધું તો ગુજરાતી આવે છે. આ તો ખોટું છે એમ કહેવાનું નથી, આ તો આપણે તત્વ સમજવું છે. એ બધું પાછળની બધી રચનાઓ છે. કેમ કે મહાત્પુરુષોએ આ વાતો એ પરી, કેમ કે એ વખતે ભગવાન મહાવીરના વખતમાં જે ભાષા હતી એ ભાષામાં ભગવાન મહાવીરે વાત મૂકી. એટલે કે ગૌતમ આદિ ગ્રંથરો એ ભાષાની અંદર આ શાસ્ત્ર રચના કરી. ત્યાર પછી સંસ્કૃત આવ્યું તો એની વાતો મહાપુરુષે સંસ્કૃતમાં કરી. ત્યાર પછી સંસ્કૃતમાંથી પછી આ બધી અપભ્રંશ ભાષાઓ છે ગુજરાતી આદિ બધી, તો આપણે ગુજરાતની અંદર મારવાડમાં ખાસ કરીને જૈન સંપ્રદાય મધ્યપ્રદેશ ત્રણમાં હિન્દુસ્તાનમાં જૈનના છે, તો દરેકે દરેક ઠેકાણે મૂળ ક્રિયાઓમાં તત્વોમાં ક્યાંય નહીં, પણ આવા આવા ભેદ રહેવાના. પછી કે પેલો અમે તો સ્થાનિક, પણ તમે સ્થાનિકવાસીની વાત કરો તેરા ત્યાં તપગછની વાત કરીએ તો એનું આખું પ્રત્યે કે અમને જુદું. એમાં તો બધું મોટું 99 અતિચારનું વર્ણન હોય, શું સમ્યક વધારે સારું, વધારે આપણા સ્થાનિક વસી કરતા પણ તપગછનું પ્રતિક્રમણ ભાવ અપેક્ષાએ ઘણું સારું. અને દિગ્ગમ બનતું વળી એ નથી પણ સારું. એટલે પણ આવા થોડા થોડા ભેદ, એ ભેદ ગણવાના નહીં, એવા કે એ ભેદો પકડવા માટે નથી. આ તો મહાપુરુષોએ મૂળ વાત સમજાવી છે. તો ગુજરાતીમાં પ્રતિક્રમણ ક્યાંથી આવી ગયું, હિન્દીમાં પ્રતિક્રમણ ક્યાંથી આવ્યું? ના, આવતું જ નહીં. પણ મહાપુરુષને લાગ્યું કે થોડું આપણે ગુજરાતી મૂકવું એટલે આ બધા લોકો બરાબર થોડું થોડું સમજે. અને પાછું મૂળ રાખીને ગુજરાતી લીધું છે, એમને લીધું નથી. આ ગુજરાતી વાત ત્યાં મારવાડમાં કે મધ્યપ્રદેશમાં લીધું, ગુજરાતી ત્યાં ન હોય તે બીજું હોય, પણ તત્વની બાબતમાં નહીં. એટલે નિશ્ચય મોક્ષ માર્ગની અંદર કોઈ પણ પ્રકારનો જરા પણ ફેર, એક અંશ પણ ફેર નથી. વ્યવહારની અંદર આવા બધા થોડા થોડા ફેરફારો બધે ઠેકાણે જ્યાં જાવ ત્યાં, છ કોટી, આઠ કોટી, નવ કોટી, આ બધી કોટીઓ કચ્છમાંથી તો બધું છ કોટીનું વધારે ચાલે, આ દરિયાપુરી બધા આઠ કોટી, આવું બધું થોડું થોડું આવા ભેદો. એ બધા બાહ્યના ભેદો છે, એ બધા શુભના ભેદો છે, એ બધા શુદ્ધના ભેદો નથી. શુદ્ધમાં એક જ ભેદ, બીજો શુદ્ધમાં ભેદ જ બીજો નથી, મૂળ વાત એક જ છે. તો આવા કથાની અંદર આ બધી વાત એટલા માટે કહેવાય છે, કોકને થાય કે ભાઈ આનું આમ નાનું આમાં આમ લખ્યું, નાના આમ કેમ લખ્યું, એવું ન થાય એટલા માટે આ વાત કરું છું. તો બાહ્યમાં ભેદો છે, તત્વમાં પછી સ્થાનકવાસી હોય, તેરાપંથી હોય, તપગજવાળા હોય, ખડતગજવાળા હોય કે દિગંબર હોય, કોઈ નવના દસ તત્વો કોઈ કહેતું નથી. નવના કોઈ દસ તત્વો કહેતું છે, કોઈ છ દ્રવ્યનું હાથમું દ્રવ્ય કોઈ નથી કીધું. કોઈએ નયમાં દ્રવ્યાર્થિક પર્યાર્થિક નહીં અને એના ભેદો કયા, એમાં કોઈએ ફેરફાર કર્યો નથી. તત્વની દ્રષ્ટિની અંદર કોઈ ફેરફાર નહીં. પેલા ભગવાનની મૂર્તિ કહી પેલા કે આપણા ઉપર ચડાવો મુગટ, પેલા કે આપણે મુગટ નહીં વિતરાગ ની મુગટ હટાવી છે એમ કે એમ કે આ ટૂંકમાં આવા વ્યવહારના ભેદો છે. પણ જે સાચો ધર્મ છે એ તો શુદ્ધ ભાવ છે. એ શુદ્ધ ભાવની અંદર કઈ શુદ્ધ ભાવની ખબર નહીં તમે બોલેની વાત જવા દે, પણ શુદ્ધ ભાવની અંદર એક જ પ્રકાર છે, બીજો પ્રકાર જ નથી. એટલે પ્રકાર કેવી રીતે પડે? તો શુદ્ધ ભાવ છે તે ધર્મ છે, અને સમ્યક દર્શન થતા શુદ્ધ ભાવની ઉત્પત્તિ થાય છે. એની પહેલા કોઈ સાચો ધર્મ નથી, પણ ધર્મ પ્રત્યેનો આપણો પ્રયત્ન છે. મિથ્યા દ્રષ્ટિ હોય એ પણ ધર્મ માટે પ્રયત્ન કરે, સત્સંગ કરે, શાસ્ત્ર વાંચે, સદાચાર પોતે સેવે. આ બધી વાતો કરતા કરતા ધીરે 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 એ જગત પ્રત્યેની એની આસક્તિ ઓછી કરતો જાય, અને જેમ જેમ એની આસક્તિ ઓછી થાય તેમ તેમ એને થાય કે મંગળમાં મંગળ કોણ છે? હરિહંત મંગળ. મંગળમાં મંગળ પછી એને મુમુક્ષુ કોને કહેવાય? કે એના અંતરમાં એવું દ્રઢ થઈ જાય કે આ જગતમાં મંગળકારી કોણ છે, કલ્યાણકારી કોણ છે? તો આ ચાર જ વસ્તુ કલ્યાણકારી અને મંગળકારી છે. એવું મુમુક્ષના અંતરમાં જયારે દ્રઢ થઈ જાય કે જગતનો કોઈ પદાર્થ મને મંગળકારી નથી, બધા મંગળકારી છે, બધા અકલ્યાણકારી છે, બધા અકલ્યાણકારી છે, પાપના ભાવ છે, મને નીચે પાડનાર છે, મારી દુર્ગતિ કરનાર છે, અને સંસારમાં રખડાવનાર છે, એવું જેના અંતરમાં દ્રઢ થઈ જાય અને હરિયંતા શરણમ સિદ્ધા શરણમ સાહુ શરણમ કેવડી પણ નતો, આવો જેને નિર્ણય થઈ જાય એ મુમુક્ષુ. મુમુક્ષુ કોણ? આ મુમુક્ષુનું લક્ષણ છે. રોજ આપણે બોલી કે અરિંતાશરમ સિદ્ધાશરમ સાહુ શરણમ કેવડી પન્નો તો ધનો, અરિંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવડી બનતો ધનો મંગળ. તો આવું જેના અંતરમાં થાય, જે મંગળરૂપ છે, જે કલ્યાણરૂપ છે, જગતની અંદર જે શરણરૂપ છે, લોગોત્તમ માલ, આ સિવાય જગતમાં કઈ ઉત્તમ નથી, આ ચાર સિવાય જગતમાં કઈ ઉત્તમ ન લાગવું જોઈએ, એને જગતની અંદર કરોડ ડોલર એને ધૂળ લાગે. કોને? તીવ્ર મુમુક્ષતા ઉત્પન્ન થઈ અને કરોડ ડોલર બોલર એમાં કાંઈ નહીં, એમાં કાંઈ નથી, તો બધો ઉપાધિનો ભાવ છે, એને બધી ઉપાધિ લાગે. કારણ કરોડ હોય તો સાચવાની ઉપાધિ થાય ને પાછી, પછી એને તો કરોડ હોય એટલે પાપ શક્તિ, પાપ કરે બીજું શું કરે? ઘણા ડોલર હોય અને જો ધર્મ પ્રત્યેની દ્રષ્ટિ ન હોય તો એ શેમાં વાપરે? વિચાર આપણે કરી કે શેમાં વાપરે? ઘર નાનું છે, કરો મોટું, આ બે વર્ષે જરાક થોડોક ડાક પડ્યું છે, કરો લપેટો મારો. ફર્નિચર બગડી ગયું બે વર્ષે, હજુ હવે આઉટડેટ આઉટડેટ થઈ ગયું, નવું આવ્યું, નવી જાત જ નવી આવી છે, ફેશન નવી આવી છે, કાઢવાને એટલે પણ બે વર્ષે પેલા તું નવું કેતો તને કા તારે કેમ બે વર્ષમાં જૂનું થઈ ગયું? પણ પેલા પૈસા ખણખણ થતા હોય ને, જોર હોય ને પેલાનું, એટલે એને આવા જ વિચારો આવે, ફર્નિચર કાઢો આને. એટલે પેલા તારે ઢાક પહેર્યો છે તું કાઢ, પણ તારા આત્માની અંદર જે રાગ દ્વેષ મોહનો ઢાક પહેર્યો છે એને તો કાઢ, એને તો એને મેન્ટેન કે આખે મેન્ટેન કરીએ અમે બધું મેન્ટેન.
બે વર્ષ હતા, વધારે વર્ષ થયા છે એનું શું?
આ મેન્ટેન કરે, આત્માને મેન્ટેન કરવાની વાત ચૂકાઈ ગઈ. હાવ ના ઘર મેન્ટેન કરવું, આ મને ભાઈ વાતો બધા એ નહીં રહે, આમાં એક પાછું આવે એમ નથી. અને પાછું આ જયારે જૂનું થશે ત્યારે રાખવાની જગા નહીં તો ક્યાં કાઢું? એની કેવા પચરાઈ આવો ત્યાં કે થોડીક પેલા કેમ કે સાલવે છે નાનવી વાળા રાખ્યા, બીજું તો કોઈ રાખે એમ છે? મિત્ર ને આપવા જઈએ તો આ ફર્નિચર રાખે નહીં કે ભાઈ મારે જગા જ નથી, ક્યાં રાખવું? તું ના ક્યાં તો કે જાઓ સાલવે છે નાનવીમાં, બસ કાગરા શેર કરી દો. પણ એટલે આ તો સી વાત છે કે પૈસા કરે હું, પણ કાં તો કે હું બહુ મોટો, એટલે દીકરાનું લગ્ન હોય તો કે દીકરાના લગ્નમાં વાપરવાની હરીફાઈ કરે ભાઈ. દીકરાના લગ્ન હોય કે પેલા અમારે પાલનપુરમાં હરીફાઈ ચાલે, એટલે કહું આ તો તમને આજે છે અમારા પાલનપુરમાં હરીફાઈ ચાલે. અમારે ત્યાં છેલ્લા 10 વર્ષની અંદર 300 કરોડપતિ પાલનપુરમાં થઈ ગયા છે. છેલ્લા 15-20 વર્ષ પહેલા તો કોઈ કરોડપતિ અમારે પાલનપુરમાં હતો જ નહીં, હવે છેલ્લા 12 વર્ષની અંદર અમારે ત્યાં 300 કરોડપતિ થઈ ગયા છે. 2 કરોડપતિ બીજાને હરીફાઈ કરે એટલે લગ્ન થયા હોય તો કે પેલા એ જે ડીશ હતી કેટલી એને 55ની કરી તો આપણે 65ની એટલે 65 વાળું એમ કરતા કરતા હવે 125 સુધી પહોંચી ગયું છે. આવું હકીકત કહું છું. એ લોકો બધા ઓબેરોય સિવાય નહીં, ઓબેરોય સિવાય તો અમારે કે પાલનપુર લગ્ન કરતા જ નથી, ઓબેરોમાં જ લગ્ન કરે. સેરીટોન હવે બસ એ અને કોક તાજમાં, હવે તાજ નું ઠેકાણું નથી, હવે અમારે પાણપુર તાજ નથી ગમતી, જૂની થઈ ગઈ, આઉટડેટ થઈ ગઈ, ઘણા વખત જૂની ને 40 વર્ષ પહેલા નથી, તાજ તો આવું તો હમણાં થઈ 5-7 વર્ષથી આવું તો એ અમારા બધા પાલનપુર ત્યાં આ કોના જોડે આ પડેલા, તું વિચાર તો કર આ 125 ની ડીશ ત્યાં કરી એમાં 3 ચીજ ત્યાં વધારે કરાવી એ પાપી ના બની છે, અને હું પેલા કરતા મેં કહ્યું સંતોષ કેટલો, પેલા જે ડીશ કરી એટલા કે અમે કઈ જેવા તેવા, અમે કઈ આ એટલું બતાવવા માટે એને પાપ કેટલો, ભાર વિનાનો પાપ કોણ ભોગવશે, ખાવાવાળા ખાવાવાળા ભોગશે, કરવાવાળા કરવાવાળા વધારે ભોગવશે ખાવાવાળા કરતા, કેમ કે બધા પોતપોતાની જે જેટલી આસક્તિથી ખાય એટલું એને પાપ લાગે, પણ આ કરનારે તો જાણે કે બધા કે આ તમે બહુ સારું કર્યું, સાંભળવું છે આટલું કે બીજું કઈ એને હું સાંભળું છું, ઓહો તમે બહુ સારું કર્યું, તમારા જેવું તો કોઈએ કર્યું નથી, એટલે પણ તારું હોય એની અંદર પણ પાપ બાંધ્યું એનું તો કોણ ભોગવવા આવશે, અને જયારે પાપનો ભય ઉદયો આવશે ત્યારે એની આંખના જે આંસુ આવશે એ લૂછવાવાળો કોઈ નહીં મળે, એટલે આપણે વાત નથી આવી રામ વાલ્મીકીને, એટલે કે તું પાપ તો કરે છે પણ તારા બૈરા છોકરાને પૂછીએ કે આ પાપમાં એનો ભાગ છે, તો બૈરી કે ભાઈ મારે હું, તો બૈરીએ કે પાપમાં ભાગ લઈ શકે એ વાત છે નહીં, પોતપોતાનો તો જેટલું આપણે એને ફાયદો પૈસામાં, પૈસા એને શું કર્યું પાપ કરાવ્યું, શું કર્યું પાપ કર્યું, અને અમારા એક મિત્ર હતા એના એને કે ભાઈ તમે ઘણું ખર્ચ કરતા ને અમારા ખાસ સંબંધી કે ભાઈ તમે આ લગ્ન છે ને તમે ઘણું બધું ખર્ચ કરતા નહીં આ બધી ડેકોરેશનમાં આને, એટલે પેલે એમ લીધું કે ભેવાય એમ કહેવા માંગે છે કે ડેકોરેશન બરાબર કરજો, તે 20,000 રૂપિયાના તો ફૂલ જ એક રાત એમાં પછી વાળી લીધેલી, તે એને એ લોકોને એન્ટ્રી 5 વાગે હાજી હોય એન્ટ્રી, અને સવારે 11 વાગે તો ખાલી કરવાનું હોય, તેમાં 20,000 રૂપિયાના તો ફૂલ કર્યા, હા મુંબઈમાં ફેક્સ તમને, અમે એક હકીકતની તમને વાત કરું છું, અમે એક અતિશયોક્તિ વાત નહીં, કોઈ બના એવી વાત ને જરાય અતિશયોક્તિ ને જેમ જેમ, હવે 20,000 રૂપિયાના ફૂલ કેટલા કલાક માટે, 12 કલાક માટે, એનું પાપ કેટલું, પુષ્પ પાંખડી જ્યાં દુભાય ત્યાં જીનવરની આ જૈન ધર્મ બોલવા વાળા એ આ પ્રમાણે બધું કરે, બીજા નહીં પાછા, કેમ પેલા પૈસાનું જોર છે ને, પૈસા પૈસાના જોરમાં પાપનો પાર નહીં, તો અમારે એક મનસુખભાઈ કરીને બીજા છે અમારા સંબંધી, તો એને વેવાય હતા તે પેલા રોક્સીસીને માનતે મુંબઈમાં રોક્સીસી ઓપેરા હાઉસમાં કપૂરચંદ લિમિટેડ છે, કહી દીધું 4 માણસ લઈને આવીશ, છોકરો પરણાવ્યો, છોકરો અહીંયા અમેરિકામાં, પેલો કે છોકરી પરણાવી હતી છૂટકો નતો, તો કે હા એમ કરજો, તેની માને પણ લઈ ગયો, 5 માણસ લઈને પરણાવ્યા, તો આ પ્રમાણે નથી થતો, તમે કહો તો ન થાય એવું થોડું છે, પણ ના આ તો પોતાની મોટાઈ બતાવી હોય, એટલે મારે તો એ કેવું છે કે પૈસા ઘણા હોય એ વસ્તુ સારી નથી, હા પૈસા તમારી પાસે પુણ્યના યોગે આવી પણ જાય, એવું નથી કે પુણ્યના યોગે રાજાને ત્યાં જન્મીને પૈસા આ બધું હોય, પણ જો આ પ્રત્યેની દ્રષ્ટિ હોય તો પૈસો એને પાપ ન કરાવે, સારા દાન પુણ્યમાં વાપરે, અને એમાંથી પોતાની આસક્તિ પોતે ઓછી કરતો, કે આને મારે કાંઈ સંબંધ તો પૂરું ભવનું છે ને, આ તો ઉલટી મારે વિટમણા છે, એમ એને લાગે, મુમુક્ષુને પૈસા વધારે થાય તો વિટમણા લાગે, દાન કરવે ત્યારે એક વાત યાદ રાખવાની, અમારે એક બનેલો પ્રસંગ બેંગ્લોરની અંદર દિગંબર મંદિર થયેલું, દિગંબર એ મારા પાડોશી છે, મારું મકાન છે સોનગઢમાં, મારું મકાન છે નાનું, તો અમારે બે એક જ ઘરો છે, પછી દિવાલ જ છે, તો ભંડારી એનું નામ, તો એ ભંડારીએ એને સ્ટેનલેસ સ્ટીલનો વેપાર, તે આ દિગંબર મંદિર એમને બનાવ્યું બેંગ્લોરમાં, તે મુખ્ય કાર્યકર્તા એ 12-15 કઈ ઘર છે, કઈ વધારે ઘર ત્યાં નહોતા, એટલે મુખ્ય બે ઘણા એ કાર્યકર્તાની અંદર એને માલ સ્ટેનલેસ સ્ટીલનો માલ રહી ગયો, આમાં બધું જોડાઈ ગયા ને, તો અહીંયા સમારંભ પૂરો થયો તો જ્યાં તે 35 લાખનો માલ હતો 50 લાખ થઈ ગયા, હવે એને 10-12 લાખ રૂપિયા વાપરેલા એ વખતે પોતે એકલે વાપરેલા, પણ જો આપણી પાસે આપણે દાન કરીએ આ તો સહજ થઈ ગયા, એને આ પ્રમાણે થયું એવો વ્યવહાર, હવે એને દાન 12 લાખનું કર્યું, અને જો આ 35 લાખ રૂપિયા વધ્યા એટલે ઉલટા ખર્ચ કર્યું એના કરતા વધ્યા. હવે એમ માને કે હારું થયું છે તો એની આસક્તિ ઓછી ક્યાં થઈ છે? એને એમ લાગે ઘોડી આ ક્યાં પીડા આવી તો થાય, કેમકે આપણે દાન કરીએ છીએ શા માટે કરીએ છીએ? આસક્તિ ઓછી કરવા માટે. પ્રમાણ જેટલું આસક્તિ ઓછું પ્રમાણ. હવે આસક્તિ ઓછી થઈ હોય તો પાંચના ચાર કર્યા આપણે, એક લાખ આપણે પાંચના ચાર કર્યા હોય અને પછી પાંચના બાર થાય અને આપણે રાજી થઈએ તો આપણે આસક્તિ જરાય ઓછી નથી, માત્ર દાન કર્યું આસક્તિ ઓછી થઈ નથી. કેમ કે ચારના આઠ થયા, આઠ થયા રાજી થયો તો હું એની આસક્તિ ઓછી નથી. ભલે દાન કર્યું, દાન કર્યું એનું ફળ મળવાનું, દાન કર્યું કોઈ ક્રિયા ફળ હોય જ નહીં, દાન કર્યું ફળ ન મળે એવું બનવાનું છે. પણ આપણે જેને માટે જે પ્રયોજન માટે દાન કરીએ છીએ એ પ્રયોજન જતું રહ્યું, આસક્તિ તો એવી ઉભી રહી. તો જે સમજે છે, જેની પાસે પૈસા છે અને જે સમજે, એને તો એ પૈસા કદાચ પુણ્યમાં વાપરે, અને પુણ્યમાં પૈસા વાપરે તો આપણે ત્યાં તો કોઈ વેંતરમાં જાય દેવ થાય. તો પુણ્યના એકલા પૈસા એને કઈ સામાન્ય રીતે કામ મનુષ્ય થાય, સામાન્ય મનુષ્ય બહુ આમ જેમ સમ્યક દિવસે એવું મનુષ્ય એવું એવું થાય. પણ એવું ન હોય એના પૈસા તો પાપમાં જ વપરાય, એટલે એ તો ઢોરમાં જ જાય. એટલે ઘણી વખતે હું વાત કરું છું, અમારા પાનપુરના છે હોમાંથી નવાણું ઢોરમાં જવાના છે. એટલે મારે એની પર દ્વેષ, કોઈને દ્વેષ છે એવી વાત છે થોડી, પણ વસ્તુ સ્થિતિ આમ છે. આ તો સમજવાની વાત છે કે એનું કારણ છે કે આમ પાપ જ કરાવો, પાપ જ કરાવો, પાપ જ કરાવો, પાપ જ કર્યા કરો, પાપ જ કર્યા કરો, તો એનું શું ફળ આવે? બીજું શું આવે? ઢોસ વ્યવહારને જો કે મનુષ્ય ભાવ તો બહુ દુર્લભ છે, અને એ મનુષ્ય ભાવની અંદર પૈસા મળ્યા અને આ પ્રમાણે આપણે કરતા જ રહી કરતા જ રહી કરતા જ રહી તો ઢોસ વ્યવહાર બીજી ગતિ નથી. એમ જ પછી દારૂને માંસ હોય તો નરકમાં જશે. જીવું શાની અંદર? હું મારા ઘરનું કહેતો નથી, મહાપુરુષે કહ્યું છે કે આદ્ર અને રૌદ્ર ધ્યાન, રૌદ્ર ધ્યાનનું પરિણામ શું? સાત વ્યસનનું પરિણામ નરક ગતિ ભગવાને કહી છે. સાત વ્યસનના પરિણામમાં નરક ગતિ કહી છે. જે માંસ ખાય છે, જે દારૂ પીએ છે, જે શિકાર કરે છે, જે વેશાગમન કરે છે, આદિ જે કયા છે સાત વ્યસન આપણે એને ચોરી જુગાર પસ્તરીકમ, આ સાતને આપણે ત્યાં નરકના દ્વાર કયા છે કે ભગવાને એક ઠેકાણે તો આચાર્ય પદ્મનંદી આચાર્ય કહ્યું છે કે ભાઈ આ સાત વ્યસન છે તો નરક પણ સાત છે, એટલે નરકના આ સાત દ્વાર છે. તો આ સાતે સાત દ્વાર નરકના છે અને આ વાત છે. તો જો આપણે સમજીએ નહીં, અને પૈસા ઠીક છે, આપણા જૈનો જે છે પૈસાદાર છે, તેમ મોટાભાગના દારૂ માંસ વાતે નથી લેતા, એટલે તિરિંગ ગતિ એમને માટે રહીએ, તિરિંગ ગતિ રહીએ. પણ જો પૈસા હોય, એટલે પૈસા બહુ સારી વસ્તુ નથી. જેની પાછળ આપણે દોડીએ છીએ એ આપણને નીચે પડવાવાળી વસ્તુ છે ભગવાન એને. અને કૃપાળુદેવ પ્રત્યેકાને લખેલું છે, એટલે મૂળ તો બનારસદાસજીનો શ્લોક છે, એટલે કે કિચકો કનક નીચ સો નરેશ આપો ભાઈ, નીચ સો નરેશ. અને એમાં છેલ લખ્યું પહેલી બાજુ તો કે પુણ્ય છે, તો પુણ્યને છેલ્લે કહ્યું પુણ્ય ને ફાટજો, પુણ્યને કૃપાળો પેલો છસો પાંચસો ઉપર છે, એકાવન એકાવન વર્ષમાં, એકાવન સાલ 1951 ના પત્ર માં. તો કે પુણ્ય છે, પુણ્યનું ફળ વિસ્તા ગયું, જેમ વિસ્તા ફેંકી દેવા યોગ્ય છે તેમ પુણ્યના ફળ ફેંકી દેવા યોગ્ય છે, એ વાત અહીંયા કૃપાળદે કહ્યું છે. એ આ જે મૂળ શ્લોક છે, આ મૂળ વાત છે, તો આચાર્ય અમૃતચંદ્રાચાર્ય વાત કહી છે, એની ઉપરથી બનારસદાસજી નાટક સમયસર રચના કર્યું. એ સમયસર નાટકમાં લખ્યું છે કે ખીચકો કનક જાકો નીચ સે નરેશ પદ નીચ સે મિતાઈ ગરુ ભાઈ જાકો ગારસ જહર હસી જોગ જાણી કહર હસી કરામતી હર હસી હોસ પુદગલ છબી છારસ જાલસ જગ બેલાસ ભાલસ ભોવન વાસ કાળસ કુટુંબ કાજ લોક લાજ લારસ સિઠસ સુજસ જાને દિકસ બખત માને એસી જાકી રીતિ તાકો બંધન કરત બનારસી. હવે એનો અર્થ છે, આ તો મૂર્ત બનારસદાસી એ વખતની તે વખતે ટુંઢારી ભાષા હતી. બનારસદાસ એ આગ્રાના વતની હતા અને તે વખતની ટુંઢારી ભાષામાં એમ લખ્યું આ છે. ને એને થયા 300 વર્ષો ના તો એ આગ્રહ ના હતા. અને પછી જયપુરમાં પણ એમને થોડો નિવાસ કરેલો. તો એ લખે છે, એ મૂળ એમનો આ છે, એટલે એનું ગુજરાતીમાં કૃપાળુ દરાયો એનું ટ્રાન્સલેશન કર્યું છે. એ ટ્રાન્સલેશન હવે વાંચું છું કે કેવો માણસને અમે વંદન કરીએ છીએ જે કંચનને કાદવ સરખું જાણે છે, રાજગાદીને નીચ પદ સરખી જાણે છે. અને આચાર્ય પદ્મનંદી એક શ્લોકમાં કહ્યું છે કે જયારે કોઈ ગ્રહસ્થ આવે છે ત્યારે તો અમને રોગ આવ્યો એમ લાગે છે, અને જયારે રાજા આવે છે તો અમને એમ લાગે છે કે આ તો મોત આવ્યું. આચાર્ય પદ્મનંદી આ શ્લોકમાં વાત કરી છે. એ અહીંયા વાત છે, નીચ પદ છે. કોઈને સ્નેહ કરવો તે મરણ સમાન છે, મોટાઈને લીપવાની ગાર જેવી જાણે છે, કિમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે, સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અસાતા સમાન જાણે છે, જગતમાં પૂજ્યતા થવી આદિ હોંશને અનર્થ સમાન જાણે છે, પૂતગલની છબી એવી આ જે કાયા એને રાખ જેવી જાણે છે, જગતના પૌદ્ગલિક ભોગ વિલાસને મુંજારૂપ ઝાડ સમાન જાણે છે, ઘરવાસને ભાલા સમાન જાણે છે, કુટુંબના કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે, લોકમાં લાજ વધારવાની ઈચ્છાને મુખની લાળ સમાન જાણે છે, કીર્તિની ઈચ્છાને નાકના મેલ જેવી જાણે છે, અને પુણ્યના ઉદયને તે વિષ્ટા સમાન જાણે છે. એવી જેની રીતિ હોય તેને બનારસી દાસ વંદન કરે છે. તો પુણ્યના ફળની અંદર આખું જગત પુણ્યના ફળની અંદર બેસુદ્ધ થઈ ગયું છે, શુદ્ધિ ગુમાવી દીધી છે. પુણ્યના ફળ બીજા શું બધા, પુણ્યના ફળની પાછળ કે તો મળવું એ મળે, પછી પુણ્ય હોય પ્રમાણે ન મળે તો પુણ્યનો તો કે વિસ્તાર કેમ પાપ કરાવશે. સિવાય કે જાગૃત જીવ હોય, પૂર્વનો આરાધક જીવ હોય, મુમુક્ષુ જીવ હોય, એવા જીવને આવું હોય તો એની દ્રષ્ટિ પોતાના સ્વરૂપ પ્રત્યે ધરપર હોવાથી એને કદાચ આ પૈસા જે છે એને પાપ ન કરાવે. તો એટલે કુંતા માતાએ કહ્યું, ભગવાન કૃષ્ણે કહ્યું, પ્રભુ એક મારી અરજ છે કે ભગવાન હવે પછી આ વૈભવ ને આ રાજ મને ના પાડે. કેમ? સમજે છે કે આ પાપ કરાવે, પૈસા છે પાપ કરાવશે, અને પૈસા ગણાય છે હાચવાની ચિંતામાં આ કામ નહીં થાય. પૈસા ઓછા હોય તો કઈ હાચવાની ચિંતા નહીં, પેલા તો ઘણું હાચવું, આ મૂકો આ મૂકો આમ કોઈ હામરે કામ વ્યાજ ઓછું થઈ ગયું છે થોડી પાછી ફરી બી ગયું, એટલે અહીંથી આવીને અહીંથી અહીંથી એમાં એનો ટાઈમ જતો રહે, એનો ટાઈમ પૂરો જાય, આમાં કઈ એનો ટાઈમ બાઈમ રહીએ ખરે નહીં. એટલે કૃપાળુદેવે કહ્યું કે ભાઈ પોતાનો નિર્વાહ ચાલે એટલું જે મળે તો તારે સંતોષ માણવું, અને છતાં તને કંઈક વધારે પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ તો તારે તારા આત્માને પૂછવું કે આનું શું પ્રયોજન છે, જો દાન સિવાય બીજું પ્રયોજન હોય છોડી દેજે. તને પાપ કરાવશે, તને કૂતરાના બિલાડાના અને કાગડાના અવતારમાં લઈ જશે, નરકમાં લઈ જશે. એટલે પાપ શક્તિ કોણ? પૈસા એ પાપ શક્તિ. આ એકને એક વાત ઘણી વખત મને ખબર છે, હું એકને એક વાત ઘણી વખત કરું છું. કેમ કે આ દર્દ વધારે છે, જે દર્દ વધારે હોય એને માટે વારંવાર 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 આ વાત જીવી છું. કેમ નહીં તો ભૂલાઈ જાય. આ તો પાછું એવું છે ને, સત્સંગ એટલે માટે છે કે અનંત કાળથી સંસારનો સંગ કરવાથી. આ જ વાતો સાંભળી હો જણાને પૂછ્યું તો 99 ડોલરની જ વાત કરે, 1000માંથી 999 ડોલરની વાત કરે, એકાદ વડી હોય ડોલરની વાત ન કરતો, બાકી બધા ડોલર ડોલર ડોલર. અહીં તો બધું ડોલરની જ વાત છે, ડોલર સિવાય કોઈ કઈ દેખાતું જ નથી. તો આ વાત એટલા માટે કેવી છે કે આપણે સાવધાન રહીએ, આપણી પાસે એટલો વિવેક છે, આપણી પાસે એટલી બુદ્ધિ છે, આપણે વિચાર કરવો જોઈએ. તો મેં કહ્યું ને કે ભાઈ તું પૈસા પૈસા કરતા જેની પાસે છે એને પૂછે સુખી છે, પ્રોબ્લેમ છે કે નથી, એ બધા પ્રોબ્લેમ વાળા છે. તો અહીંયા આ મહાપુરુષો આ વાત જે કરે છે બહુ અનુભવની વાત કરે છે, આવું એમને જોયું છે. નરકમાં જાય તો કે કલ્પના નહીં, એમને અવધિ જ્ઞાન હોય છે, જુએ છે આ નરકમાં જાય છે, શું સાક્ષાત જુએ છે. એમને આગળ કલ્પના નથી કોઈ કે આ તો ભય બતાવવા માટે કહ્યું છે, ધર્મ કરવા માટે ને ભય બતાવે, લોકો પાપ ન કરે એટલા માટે કહ્યું છે એમ કોઈને શંકા થાય. આવું બધું હોતું હશે કે આટલું બધું હોતું હશે? અલા હું મારા પૈસા વાપરું એમાં આ બધાને આ બધા સંતોને શેની પીડા થાય છે, એ બધા થઈ ચિંતા કરે છે. આ તો સંતોએ જોયું છે, નરક જોઈ છે, યોગ દ્વારા નરક જોઈ શકાય છે. તેર ઇંચ ભાવમાં ગયા એને જોયું છે. અને આપણે ત્યાં પુરાણોમાં એટલે દાખલા આવે છે કે સાધુ હોય તમે સામે જાઓ તેમને જ્ઞાનથી તમે પૂર્વભાવમાં કોણ હતા એ વાત આપણે ત્યાં કરતા હતા. તો આ ગપસપ નથી, કોઈ ભય બતાવવાની વાત નથી, આમાં એક શબ્દ આગો પાછો થાય એમ નથી. આ જે કઈ વાત કહેવાય છે એમાં એક શબ્દ આગો પાછો થાય એમ નથી, કોઈ અશોકપૂર્ણ કોઈ વાત થતી નથી, આમ જ છે. અને એટલે પછી તમારે કમાવવું નહીં. અરે ભાઈ, નિર્વાહ કરવા માટે કઈ ભીખ માંગવા જવાય નહીં કોઈથી, આપણે કમાવવું જોઈએ. નિર્વાહ માટે આપણે કમાવવું જોઈએ, પણ આપણે જે મળે છે એનાથી સંતોષ રાખી અને બાકીનો આપણો વખત છે. આપણે જે મનુષ્ય બહુ મળ્યો છે એ માત્ર આગળ વધવું છે કે પાછળ પડવું છે? તો અત્યાર સુધી તો આપણે અહીંયા હોતી તો આવ્યા છીએ, હવે આપણે આગળ એક જ પગલું આગળ વધીએ તો કાયમને માટે આપણને શાંતિ અને સુખ મળે. એક જ પગલું, મનુષ્ય ભાવ આવ્યો છે, જૈન દર્શન મળ્યું છે, બુદ્ધિ આપણને મળી છે, આપણે પૂરો ટાઈમ મળ્યો છે, અવસર આવી ગયો છે. હવે આ અવસર ફરી આવવાનો નથી, આ અવસર કરોડો વર્ષો સુધી આ અવસર આવશે. આ કરોડ વર્ષ કહું છું, અતિશયોક્તિ જરાય વાત નહીં સમજતો, આ જેમ છે તેમ વાત કહેવાય છે. કેમ કે અબજો વર્ષની અંદર એટલે કે ત્રસકાળ જે છે એ માત્ર ભગવાને 2000 સાગર કયો છે, અને એ ત્રસકાળની અંદર ફક્ત 24 મનુષ્યના ભાવ થાય છે. એ 24 મનુષ્યના ભાવની અંદર પણ આપણને જે સામગ્રી વર્તમાનમાં મળી છે એવી એક કે બે ભાવ બાકી જ થાય છે. અને એમાં આપણે જો ચૂકી ગયા તો અઢી પૂતગલ પરાવર્તન કાળ સુધી એકંદ્રીયમાં નિગોદની અંદર આ જીવને જવાનું છે. તો એક પૂતગલ પરાવર્તન કાળની અંદર અનંત 24 જ જાય એવો કાળ છે. કાળનો કોઈ અંત નથી, આ તો બધા કાળના માપ જુદા. અહીં કે મિનિટ મિનિટ કલાક વર્ષ વર્ષમાં કાળ ગણાય જ નહીં. અનંત કાળ કેવી રીતે ગણો? ગણાય નહીં. તો અહીંયા પૂતગલ પરાવર્તનમાં આપણે ત્યાં છે. તો અઢી પૂતગલ પરાવર્તન કાળ એટલે અબજો ને અબજો અબજો ને એક અબજ વખત ગુણે જ જાઓ એટલા વર્ષો સુધી ફરી કીડી થવું મુશ્કેલ છે. ત્રસ પર્યાય, બે અંદરી પર્યાય પ્રાપ્ત થવી મુશ્કેલ છે. તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અધિક પૂતગલ, પછી કોઈક જીવ નીકળી જાય પેલા, પણ શક્યતા બહુ ઓછી. કેમ કે કૂતરાના ભાવની અંદર હું કેટલો બિચારો નહીં, હું અંદર કેટલી ધર્મ પડે બિચારાને, હું કરી શકે? બિલાડું થયું, બિલાડું શું કરે? કૂતરું થયું, આ થયું, ગમે એવું, એવી હીન અવસ્થામાં. અને કીડી બિચારી, એને તો કોઈ સંઘની પચેન્દ્રિયો પણ હોય, જ્યાં સંઘની પચેન્દ્રિયો પણ હોય ત્યાં જ જીવ આ વાતનો વિવેક એટલે સમજી શકે. એની બુદ્ધિ છે શું સારું શું ખોટું એનો વિવેક પચેન્દ્રિય જીવ કરી શકે. એમાં મુખ્ય મનુષ્ય અને દેવ મનુષ્ય આ બે, તેની અંદર કોઈ કોઈ જીવો હોય, પૂર્વના આરાધક જીવો હોય કદાચ, પેલેથી આયુષ બધાને પૂર્વમાં નથી, પણ એ તો અસંખ્યાત જીવો એક જીવ નીકળે. બાકીના બધા એ બિચારા કેવી રીતે ત્યાંથી નીકળે? નીકળવું બહુ મુશ્કેલ છે. એક વખત મનુષ્ય પર્યાયમાંથી જતા રહ્યા પછી એ પર્યાયને પ્રાપ્તિ કરવી અત્યંત દુર્લભ છે. અને એ મનુષ્ય પર્યાયની અંદર જો આ પ્રત્યે આપણે ધ્યાન ન રાખીએ અને પેલી ગતિ જે પછી દોડતો જેતી મનખી દોડ કેટલી બધ ભરું, કેટલા પૈસા કરતા પૈસા અહીંયા થોડાક ભેરા થઈને પોતે અહીંયા જાય અને પૈસા અહીંયા રહીએ, પાપ જેટલું કર્યું એ સાથે આવે. પૈસા પ્રાપ્ત કરવાની ઈચ્છા એ પાપ છે, કેમ કે અધ્યવસાનથી પાપ છે ને. પૈસા આવે કે ના, મારો કે ના, મારો ને મારો જીવને છે બંધ અધ્યવસાનથી. કોઈ મારો કે કોઈ ક્રિયા બહાર થાય તો માટે પાપ છે એવું નથી, પણ પૈસા 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 પૈસાની જે વૃત્તિ છે એ વૃત્તિથી પાપનો બંધ પડે છે. એ વૃત્તિ તે હિંસા છે. આચાર્ય અમૃતચંદ્રાચાર્ય આ વાત બહુ સ્પષ્ટ કરી છે કે વૃત્તિનું ઉત્થાન શુભનું તો ભગવાનનું નામ લઈ એને હિંસા કી. કેમ? સ્વરૂપમાંથી તું બહાર ગયો, પણ આ તો વસ્તુ તો જેમ હોય એમ કહેવાય ને. પછી આપણે શું કરવું એ વસ્તુ જુદી, કેમ કે આપણે જે છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. પણ મહાપુરુષો તો વસ્તુ સ્વરૂપ જેમ હોય એમ વાત કરે, આપણે તો અશુભ છોડીને આપણી શુભ પ્રવૃત્તિ કરી, જેટલો વૈરાગ વધે એટલો વૈરાગ કરી, જગતના પદાર્થની અંદર આપણે આસક્તિ બહુ ઓછી કરીએ, અને જેમ બને તેમ આપણો જે કંઈ કાળ છે એ આ તરફ શુભમાં કેવી રીતે આપણે વર્તે એમ કરતા કરતા વસ્તુ સ્વરૂપ શું છે સમજવાનો આપણે પુરુષાર્થ કરીએ સત્સંગ દ્વારા, સશાસ્ત્ર દ્વારા અને સદવ્રત એટલે સદાચરણ દ્વારા આપણે આ તરફ આવી અને એક ભૂમિકા આપણે તૈયાર કરી અને એ ભૂમિકાની અંદર જયારે આત્માનું બીજ કે હું તો પૂર્ણ તત્વ છું, અસંગ તત્વ છું, મારે જગતમાં કોઈની જરૂર નથી, હું પૂર્ણ છું, જેવું ભગવાનનું સ્વરૂપ છે એવું જ મારું સ્વરૂપ છે, એ ભાવને પોતાના હૃદયમાં શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખદામ બાકી કહીએ કે એટલું ઘર વિચારતો પ્રભુ આ તારું સ્વરૂપ છે, આ સ્વરૂપ તે જ હું છું, બીજું કઈ નથી, એવો ભાવ જેને દિવસ અને રાત એ જ ભાવ એ જ ભાવ એ જ ભાવ ઘૂંટાય છે એને સમ્યક દર્શન થાય. એ ભાવના જોરે પ્રાચાર્ય અમૃતચંદ્રાચાર્ય કહ્યું અલમ કોલાહારે ને કોલાહાલ બસ કર, તો છ મહિના સુધી આ એક ભાવ રાખને જો તને સમ્યક દર્શન ન થાય તો મને કહેજે. અને કૃપાળુદેવે કહ્યું છે કે તું સંતના ચરણનો આશ્રય કર, જો તને તારા સ્વરૂપને પ્રાપ્તિ ન થાય, મોક્ષ પ્રાપ્ત ન થાય, અમારી પાસેથી આવીને લે છે એમ વાત કરી છે. તો સંતના ચરણનું ફળ મોક્ષ પ્રાપ્ત, પણ સંતના ચરણનું ફળ એટલે હું સંતની પાસે ગઈ પણ સંતના ચરણનું ફળ સંતની આજ્ઞા જે છે અને સંત જે કહે છે એ પ્રમાણે ચાલે તો શરણ સ્વીકાર્યું. એટલે પછી એકી કૃપાળુદેવ ઠેકાણે કહ્યું કે મુમુક્ષ જીવ છે એને શ્વાસોશ્વાસ સિવાયની કોઈ પણ ક્રિયા એ સત્પુરુષની આજ્ઞા વિના થાય નહીં, એવું શરણ જયારે સ્વીકારે તેને મોક્ષ થયા વિના રહે નહીં એમ કૃપાળુદેવે કહ્યું છે. માત્ર તમે ભગવાન બહુ મોટા, બસ તમારા જેવા એને આજ્ઞા પાડવી પડે છે. આજ્ઞા તો આજ્ઞા તેજ ધર્મ છે, આજ્ઞા તેજ તપ છે, આણાએ ધમ્મો આણાએ તપો. આચરણ સૂત્ર ની અંદર એક સૂત્ર છે એમાં કહ્યું છે કે ભગવાનની આજ્ઞા પાડવી એ ધર્મ છે. ભગવાન કહે છે ભગવાનની જીભ ઉપર પગ મૂકવો અને ભગવાન તમે બહુ મોટા, ધર્મ નહીં થાય, નહીં થાય. ધર્મ કરવો હશે તો ભગવાનની આજ્ઞા પાડવી પડશે, જીનેશ્વરદેવની આજ્ઞા પાડવી પડશે. એટલે કે સત્પુરુષની આજ્ઞા પર સત્પુરુષ અને પરમેશ્વરમાં કોઈ પણ પ્રકારની ફેર છે જ નહીં. સત્પુરુષ તે પરમેશ્વર જ છે અને જે કોઈ સત્પુરુષને પરમેશ્વર નથી ગણતા એનો નિસ્તારો કંઈ થતો નથી, એનો નિસ્તારો થતો નથી. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થવી જોઈએ. એટલે કે આજ મારા તારણ હાર છે, આજ મને જે કેમ કહેશે અને જે કંઈ કહેશે એ પ્રમાણે હું કરીશ તો જરૂર મને બસ. તો આવા સત્પુરુષનું આપણે સત્સંગ મળે અને આપણે જો આ વાત મનુષ્ય ભવની આ કરીએ તો જ હવે એક પગલું આગળ વધવાનું. અહીં સુધી તો આપણે આવી ગયા છીએ, હવે એક પગલું આગળ અને જો આપણે સમ્યક દર્શન પ્રાપ્ત કરી લઈએ તો આપણે પોતે એવું સુખ પ્રાપ્ત કરી કે જે સુખનું કદી આપણે વિરહ ન પ્રાપ્ત થાય. અને આપણે જે અનંત કાળથી અનંત જન્મથી જે પરિભ્રમણ કરીએ છીએ અને જો સમય સમય જે દુઃખ વેદન કરીએ છીએ તે દુઃખનો અભાવ થાય તો સમ્યક દર્શનનું અહીંયા કહ્યું છે કે શું કહ્યું સમ્યક દર્શનનું કે મોક્ષની પ્રાપ્તિ. મોક્ષ એટલે કર્મથી મુક્ત, મોક્ષ એટલે સંપૂર્ણ સુખની પ્રાપ્તિ, સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ, સંપૂર્ણ દર્શનની પ્રાપ્તિ, સુખની પ્રાપ્તિ, સંપૂર્ણ વીર્યની પ્રાપ્તિ. અને એવું જે મોક્ષનું સ્વરૂપ એ સ્વરૂપ ક્યાંથી અહીંયા કહ્યું છે કે સમ્યક દર્શનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો અહીંયા એમ કહ્યું છે કે સમ્યક દર્શન જેને શરણ છે એવા જીવો ગઢપણ રહિત, રોગ રહિત, ક્ષય રહિત, બાધા રહિત, શોક ભય શંકા રહિત, જ્યાં સુખ અને જ્ઞાનનો વૈભવ પરાકાષ્ઠે પહોંચ્યો છે એવા અર્થાત સર્વોત્કૃષ્ટ સુખ, સર્વોત્કૃષ્ટ જ્ઞાન સહિત, મળ રહિત અર્થાત દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ મળ રહિત મોક્ષને પામે છે. તો સમ્યક દર્શન જે મોક્ષ પ્રાપ્ત ત્યાં ગઢપણ, રોગ, ક્ષય, બાધા, શોક, ભય, શંકા આદિ કોઈ પણ પ્રકારનો મેલ નથી. અને પૂર્ણ જેને સુખ કહે છે એવું પૂર્ણ સુખ સમ્યક દર્શનથી જ પ્રાપ્ત થાય છે. જેને સમ્યક દર્શન ન થતું એને કદીય મોક્ષની પ્રાપ્તિ થતી નથી એમ જીનેશ્વર દેવે કહ્યું છે. અનંતા તીર્થંકરો થયા, અનંતા તીર્થંકરો આ એક જ વાત કરી છે કે ભાઈ તારે સુખ મેળવું હશે, અબાધિત સુખ, જે સુખનો કદી વિરહ ન પડે અને જે સાચું છે. આ તો બધા સુખનો આભાસ માત્ર છે, સુખ છે નહીં, એ તો રોગની દવા છે. રોગ હોય આપણને અને દવા લઈએ, 5 ડિગ્રી તાવ આવ્યો હોય દવા લઈને 4 ડિગ્રી 1 ડિગ્રી તાવ થાય કે ભાઈ કેમ છે કે હારું છે, પણ તાવ છે એનું હું પણ એને પેલાની અપેક્ષા હારું લાગે છે. એમ જગતમાં બીજા જીવોને ખાવા ન મળતું હોય, દુઃખી હોય એને બદલે આપણે આ બધી સામગ્રી ક્યાંક મળી હોય તો કે અમે સુખી છીએ, પણ અંદરની અંદર પણ સુખી હો તો દુઃખી, સુખી હોય દુઃખી કેવી રીતે થાય? આ તો એક પ્રોબ્લેમ કાંઈક આવ્યો તો દુઃખી દુઃખી, કાંટો આવી ગયો તો દુઃખી, અને કોઈ ને કોઈ મોટર બગડી દુઃખી લ્યો. અમારે એર કન્ડિશન બંધ પડી ગયું, 115 ડિગ્રી બાદ ટેમ્પરેચર હતું, બહાર ગયા અને વચ્ચે આવ્યા ત્યારે એર કન્ડિશન બંધ ગયું, તમે અમે હા કે બસ પશો 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 દુઃખી, કાંઈક થાય તો દુઃખી, હા કાંઈક થાય તો દુઃખી, હાલતા હાલતા મોટર બંધ પડી જાય તોય દુઃખી. તો અહીં તો દુઃખ આવ્યું ક્યાંથી? અંદર પડ્યું છે, એ બહાર થાય છે. જ્ઞાનીને તો એમાં બધું આવે, એમાં કાંઈ જોતા જ નથી, તો હોય કે એને સ્પર્શ કરતું, દુઃખ સ્પર્શ કરતું નથી. આ તો કડી ઢળી ગઈ તો એ ચિંતા, તો એ દુઃખી. કડી ઉભરાય, પણ કડી ઉભરાય નહીં તો શું ઉભરાય? તપેલું ઉભરાવાનું છે, પણ કચરા તગડી ઉભરાય એવી રીતે એનું દુઃખ થઈ જાય, પણ સાફ કરે, પણ ચૂલો થાય ને, પણ પછી ચૂલો સાફ કરવો પડે, પણ તો દુઃખી. એટલે કહું છું ના, આપણે આખા દિવસ સવારથી હાજર દુઃખ 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 નું વધારે, હવે છોકરું ન માર્યું તો કે દુઃખી, આ ના કર્યું તો દુઃખી. એટલે ટૂંકમાં એ સુખ ક્યારે ભોગવે છે એનો વિચાર કર્યો? આ તો જરા વિચાર, આ બધી વિચારવા જેવી વાત છે, આ કોઈ શાસ્ત્ર ની વાત ને. જુઓ હવા ત્યાં જુઓ, તમે સુખી કેટલી વખત, દુઃખી કેટલી વખત, જરાક મોડું થયું, જરાક મોડું થયું, હે એ પહોંચાડવું છે કે ઊંઘ આવી ગઈ, અને મારે તો કે તેને સ્કૂલે લેવા જવાનું હતું, એટલે છોકરું સ્કૂલે બિચારવું નહીં, તો બધાને લેવા જવું જ પડે, છૂટકો જ નહીં, એટલે લેવા જવું પડે. વિચાર કોકો થાકી જાય, શરીર છે થાકી નહીં, ત્યાં ઊંઘ આવી ગઈ, બેને વિશે જવાનું, અઢી થઈ ગઈ, એ દુઃખી. એટલે આપણે અહીંયા લગભગ તમે સવારે સાંજ બહુ આમ આપણે બહુ વિશ્લેષણ કરવું જોઈએ કે હવા ત્યાં જુદી હું કરીએ છીએ. જરાક મોડા ઉઠ્યા ત્યાંથી દુઃખની શરૂઆત થઈ ગઈ, કે પેલો મોડો ઉઠ્યો, અડધી કલાક મોડો ઉઠ્યો તો ત્યાંથી એને દુઃખ લાગુ પડી ગયું, કેમ કે બધા કામ મોડા, આખો દાડો દુઃખી દુઃખી.
હવે કૃપાળુદેવનું પદ અને તે પછી સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમ અહીં, એ પૂર્વ સર્વ કયા વિશેષે જીવ કરવા નિર્મળો. ચાતુરી નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાગ્યું, જ્ઞાન જ્ઞાની માં કરો. પચખાણ કી દાત્યા સુધી મોક્ષાર્થ તે ભાખા નહીં, એ પાંચ મેં અંગે કહો ઉપદેશ કેવળ નિર્મળો.
જીવ ભર કહે છે જ્ઞાન તેને,
પણ જ્ઞાન કેવળથી કરો, શાસ્ત્રો વિશેષ સહિત પણ જો જાણ્યું નિજ રૂપને, કાંતે હવો આશ્રય કરજો ભાવથી સાચા મને, તો જ્ઞાન તેને ભાખ્યું જો સંમતિ આદી થયો, આઠ સમિતિ જાણીએ જો નાની ના પરમાર્થ થી, તો જ્ઞાન ભાખ્યું તે અનુસાર તે મોક્ષાર્થથી, નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો માત્ર મનનો આમળો, સૌમિત્યાત્મના શ્રી નલદી સૂત્રે ભાખ્યા છે ભેદ જ્યાં સિદ્ધાંતના, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષ્યા એ જ ઠેકાણે ખરો, નહીં પચખાણ નહીં નહીં ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થંકર થશે શ્રેણીક ઠાણંગ જોઈ લો છે
જયતે